நமோ நோயே சௌரியந்தானம், நமோ நோயே சௌரியந்தானம், நமோ நோயே சௌ ஆயிரியானம், நமோ நோயே சௌ விஜயானம், நமோ நோயே சௌ திராலவர்த்தி சாவனம், ஓம்காரம் இந்தும் சயோக்த நித்யம் ஜாயந்தி யோகினர் காமதமோஷதம் ஸ்ரீ ஓம்காராய நமோ நம. மங்களம் மகவானையோ மகிழமோ புத்தமோகி மங்களம் குறிக்கொண்டாரியோ ஜெயந்திரமோ சுமங்கலம் நமா சுமரி சாராய்
পদ্মনন্দি পঞ্চবিংশতি নো ছোট্ট অধিকার উপাসক সংস্কার এনো স্বাধ্যায় চালে ছে অনে আপনে গাথা একতাল্লিশ সুধী স্বাধ্যায় কর্যো ছে গাথা একতাল্লিশ માં એ વાત આવી કે માત્ર એ એવી ક્રિયા કરે કે જેને લીધે થઈ અને હિંસા થાય તો જ પાપ થાય એમ નથી, પણ હિંસાનો વિચાર કરે એવો વિકલ્પ પણ એને આવે તો પણ એને પાપનો જ બંધ થાય છે, અને એવો પાપનો બંધ થતાં આત્મા જે છે એ દુઃખી થાય છે, આત્માની આસપાસ એ મલિનતા વ્યાપે છે, એવા પાપ કર્મ બંધાય છે એટલે એને મલિનતા થાય છે. અને એની પહેલા એક વાત મૂકી અહિંસા ધર્મની, તો કે અહિંસા એ જ ધર્મ છે, જૈન ધર્મનું સ્વરૂપ જે છે એ અહિંસા રૂપે જ છે, અને જિનેન્દ્ર ભગવાને મુનિઓ અને શ્રાવકોના બધાના એ વ્રત માટે જે અહિંસા છે એનો ઉપદેશ આપ્યો અને એની અહિંસાની સિદ્ધિ માટે જ આ બધા વ્રત તપ આદિ છે એમ જે જણાવ્યું, તો એમાં એ વાત હતી કે અહિંસામાં આત્માનો જે ભાવ છે એ જીવનો જીવ પ્રત્યેનો ભાવ છે, એટલે પહેલા તો એક જીવનો બીજા જીવ પ્રત્યેનો ભાવ છે એ એવો અભયદાન રૂપનો ભાવ છે, જીવના રક્ષણ રૂપનો ભાવ છે, એના પ્રત્યે દયાનો ભાવ છે, એને અસાતા ન થાય એને દુઃખ ન પહોંચે એવો ભાવ છે એ અહિંસાનો ભાવ છે. એટલે જીવનો બીજા અન્ય જીવ પ્રત્યેનો એ ભાવ છે, અને એમાં જ્યારે એ જીવને પોતે જેવો છે એવા જ બધા જીવ છે એવી સમાનતા ભાસે છે ને ત્યારે પછી એને એવા ભાવ થાય છે કે હું પણ જીવ છું અને આ બીજો પણ જીવ છે, ભલે એ પર્યાયમાં ગમે તે હોય, એ પર્યાયમાં એ નાનકડું જીવડું છે કે પતંગિયું છે કે સાપોલિયું છે કે મોટો હાથી છે, ગમે તે હોય કે એક ઇન્દ્રિય છે, પણ એ બધા જીવ છે અને જીવ પ્રત્યે હંમેશા જીવને એવા જ ભાવ હોય, એ પરની દયા પાળવાના ભાવ, પરની અહિંસાના ભાવ, એવું અહિંસાનું સ્વરૂપ દર્શાવ્યું. અને પછી બીજી રીતે જોઈએ તો પોતે પણ જીવ છે અને પોતાનો જે ભાવ છે સ્વનો ભાવ, સ્વભાવ ભાવ, શુદ્ધ ભાવ, એવા ભાવનું પણ મરણ ન થાય, એવા ભાવને કોઈ નુકસાન ન પહોંચે, એવા ભાવ ચાલ્યા ન જાય, એવા ભાવથી ચ્યુત ન થવાય, એનું નામ એ પોતાની સ્વદયા છે, સ્વની અહિંસા છે. એટલે બંને પ્રકારે જે અહિંસાનું સ્વરૂપ છે, જીવદયાનું જે સ્વરૂપ છે એ જૈન દર્શનમાં દર્શાવ્યું છે, અને એની જ સિદ્ધિ કરવાની છે. પરની દયા જીવ પાળી શકતો નથી એ નિશ્ચય નહીંની વાત આપણે કરતા હોય ત્યારે એક અપેક્ષાએ આપણે કહીએ છીએ, અને વાત તો એમ જ છે કે બીજા અન્ય જીવને એ બચાવી શકે કે બીજા અન્ય જીવને અભયદાન આપી શકે એમ તો છે નહીં, કેમ કે આત્મા તો કંઈ કરતો નથી, પણ એને એવા ભાવ આવવા જોઈએ, એના ભાવ તો હંમેશા એવા જ હોય, એમ ન હોય કે મરે તો ભલે મરે એવા ભાવ એને હોય નહીં, જીવના ભાવ એવા હોય. કેમ? તો કે પોતે જીવ છે તો બીજા બધા પણ જીવ છે અને પોતા જેવા જ છે, એટલે એને એવા જ ભાવ આવે, જેવા પોતા પ્રત્યે ભાવ છે એવા જ ભાવ આવે. અને એથી આગળ વધતા જે વાત લીધી કે પોતાના સ્વભાવની અહિંસા, પોતાનો જેવો સ્વભાવ છે એવા સ્વભાવને કોઈ રીતે નુકસાન ન પહોંચે એ સાચી અહિંસા, એટલે સ્વની દયા. આ સ્વની દયા જે પાળે છે એ દ્વારા તો એ પોતે પોતાના સ્વરૂપમાં જાય છે, પોતાના સ્વભાવ ભાવે રહે છે, એટલે તો એ પોતે પોતાના શુદ્ધ નિર્મળ સ્વરૂપને પ્રગટ કરે છે. અને એ જ સિદ્ધ કરવાનું છે, એ જ એનું ધ્યેય છે. અને એવા એ ધ્યેયની સિદ્ધિને માટે વ્રત તપ આદિ બધું કરવામાં આવે છે. એટલે મુનિઓના વ્રત કે શ્રાવકોના વ્રત અને મુનિઓના તપ કે શ્રાવકોના તપ એ બધું આવા અહિંસા ધર્મની સિદ્ધિ માટે જ કરવામાં આવે છે એમ એમાં કહેવામાં આવ્યું. એટલે આ પ્રકારે આપણે 40 અને 41 ગાથાનો વિસ્તાર ગઈકાલે કર્યો. હવે અહીંયા વિષય થોડો બદલાય છે. આપણે શરૂઆત જ્યારે કરી ત્યારે એ વાત હતી કે જે સાધક છે, જે શ્રાવક છે, જે પાંચમેય ગુણસ્થાને છે, જે સમ્યક દર્શન સહિત છે, અને હજી જેણે પૂર્ણ ચારિત્રની દશા અંગીકાર નથી કરી, જે મુનિ નથી થયો, જે શ્રમણ નથી થયો, એને સંયમ છે, એને અંશે ચારિત્ર છે, તો એને શું શું હોય એમ કરીને શરૂઆત કરી અને એમાં 6 આવશ્યક વસ્તુ જણાવવામાં આવી. એ 6 આવશ્યક વસ્તુના વર્ણન કરતા કરતા અહીંયા પછી દાન અને દાન પછી દયા અને અહિંસાના સ્વરૂપની વાત કરી. હવે અહીંયા આગળ વાત કરે છે કે આવા શ્રાવકનું બીજું કર્તવ્ય કયા પ્રકારે હોય. 6 આવશ્યક તો છે જ, પણ એની સાથે જ એ સંકળાયેલું બીજું શું હોય, એને એવા કેવા ભાવ હોય કે જેને લીધે થઈ અને એ 6 આવશ્યક વસ્તુઓ જે જણાવી એમાં એ ભૂલ ખાઈ ન જાય, એમાં એ પ્રમાદી ન થાય, તો એ માટે જે વાત કરે છે એ 12 ભાવનાની વાત કરે છે. એ અહીંયા 12 ભાવનાની વાત કરે છે. તો અહીંયા કહે છે 42માં શ્લોકમાં વાત કરે છે કે દ્વાદશાપી સદા ચિનત્યા અનુપ્રેક્ષા મહાત્મભિઃ તદ્ભાવના ભવત્યેવ કર્મણ્ય ક્ષય કારણમ. મહાત્મા પુરુષોએ નિરંતર 12 અનુપ્રેક્ષાઓનું ચિંતન કરવું જોઈએ. કારણ એ છે કે તેમની ભાવના ચિંતન કર્મના ક્ષયનું કારણ થાય છે. 12 ભાવના કોણે ભાવવી જોઈએ અને શા માટે ભાવવી જોઈએ અહીંયા મહાત્મા પુરુષોએ શબ્દ મૂક્યો છે. મહાત્મા પુરુષોની વાત લીધી એટલે ગુરુદેવે પણ એમાં બહુ સરસ વાત કરી છે કે જે તીર્થંકર ભગવાનનો જે જીવ છે ને, જે ક્ષાયિક સંકિતિ છે, એ જ્યારે જન્મ લે છે એના જન્મ કલ્યાણકો પણ ઉજવાય છે, એવો એ આ ભવે જ મોક્ષે જનાર આત્મા એ પણ જ્યારે સંસાર અવસ્થામાં છે, ગૃહસ્થાશ્રમમાં છે અથવા તો સંસાર અવસ્થામાં છે છે, ત્યારે એ હજી દીક્ષા ગ્રહણ નથી કરી, હજી તો એ શ્રમણ નથી થયો, ત્યારે એને આવી 12 ભાવના નિરંતર હોય છે. તીર્થંકર થવાના છે જે જીવ આ ભાવમાં મોક્ષ પ્રાપ્ત કરવાના છે એવા એ રાજકુમારને, એવા એ રાજાને હંમેશા આ પ્રકારે 12 ભાવના તો હોય જ છે. જ્યાં સુધી બધા પરિગ્રહોનો ત્યાગ કરીને, રાજપાટ બધું છોડીને, નગ્ન દિગંબર મુનિ થઈને એ નીકળી પડ્યા નથી, ત્યાં સુધી પણ એમને આ પ્રકારની 12 પ્રકારની ભાવના હોય છે, આ અનુપ્રેક્ષા હોય છે. ચક્રવર્તીને પણ, 6 ખંડનો ધણી છે, કેટલાય દેવો એની સેવા કરે છે, એને પણ આવી 12 ભાવના હોય છે. આટલો બધો પરિગ્રહ છે, આટલી બધી સિદ્ધિ છે, આટલી બધી રિદ્ધિ છે, એને પણ એ 12 ભાવના હોય છે. એટલે 12 ભાવના એ પોતે ભાવે છે, અંતરમાં એ જ દશા છે, ક્ષાયિક સંકિતિ છે. 16મા તીર્થંકર ભગવાન ભરત ક્ષેત્રના, વર્તમાન 24મા શાંતિનાથ ભગવાન, 17મા કુંથુનાથ ભગવાન, 18મા અવરનાથ ભગવાન, એ ત્રણેય ચક્રવર્તી હતા અને તીર્થંકર હતા. એ ત્રણેયને એ જયારે ચક્રવર્તી પદમાં છે ત્યારે પણ સાયક સમકીતી છે, આ ભવે મોક્ષે જનાર છે, તીર્થંકરનો જીવ છે, ત્યારે પણ એમને એ જે માહોલમાં રહ્યા છે, જેને કહીએ ને કે જે સરાઉન્ડિંગમાં રહ્યા છે, એ બધું એવું છે, અદભુત છે, સામાન્ય મનુષ્યને તો એ જોવાય ન મળે, એનો એ વિચારાય ન કરી શકે, એની કલ્પનામાં ન આવે એટલા પ્રકારે બાહ્યમાં ભૌતિક સુખો અને એવા સંયોગોની એમને પ્રાપ્તિ થઈ છે. તે છતાંય એમને પણ બાર ભાવના હોય. ગુરુદેવ બહુ વાત તારા વિશે કરી છે કે એમને પણ એ બાર ભાવના હોય. તો પછી આવા આજ ભવે જે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવાના છે એવા કેવળી ભગવાન, એવા તીર્થંકર ભગવાન, હરિયંત ભગવાન, એવા ચક્રવર્તી, એ બધાને જો એ ભાવના હોય તો એ બીજાને માટે પણ એ જ કાર્યકારી હોય. બીજાને બીજી અન્ય ભાવના ક્યાંથી હોય? બીજાને પણ એ જ હોય, એ જ હોવી જોઈએ. એટલે જેમને પણ પોતાના સ્વરૂપમાં જવું છે, જે મોક્ષ માર્ગમાં પ્રવર્તે છે અને હજી પૂરેપૂરું એ ચારિત્ર લઈને બેઠો નથી, નિશ્ચયથી પૂર્ણ ચારિત્ર ગ્રહણ નથી કર્યું, એવી દશાની અંદર એને પણ એવી જ બાર ભાવના હોય. અહીંયા ગ્રહસ્થની વાત ચાલે છે. પાંચમે ગુણસ્થાને ગ્રહસ્થ છે, સંયમ છે, પણ હજી પૂર્ણ સંયમ લીધો નથી, ત્યારે એને પણ એવી જ ભાવના હોય. એ ગ્રહસ્થાશ્રમમાં છે, ચોથે ગુણસ્થાને છે, ત્યારે પણ એને એ જ પ્રકારે ભાવના હોય. અને હજી એને સંકિત નથી થયું અને સમ્યક દર્શનનો પુરુષાર્થ કરે છે એવો સમ્યક દર્શનની નજીકનો સાધક જીવ, એને પણ આ જ પ્રકારે બાર ભાવના હોય. એટલે બાર ભાવના છે એ મહત્વની છે, અને એ બાર ભાવના નિરંતર એ ભાવે છે, એનો એ નિરંતર વિચાર કરે છે, એનું એ ચિંતન કરે છે, અને એમ કરીને પોતે પોતાને ધર્મમાં સ્થાપે છે. પોતે બારમાં ચાલ્યો જતો હતો ત્યાંથી એ પોતે પોતાની રાઇટ ટ્રેક પર આવી જાય છે. જો બાર ભાવના બહુ મહત્વની છે, કૃપાળુ દેવે પણ એ માટે ખૂબ વાત કરી છે, બાર ભાવનાનો વિસ્તાર કર્યો છે. અને એમાં તો જેમ પ્રથમા અનુયોગમાં જે વાત વાર્તા કહેવામાં આવતી હોય કે જીવનચરિત્ર કહેવામાં આવતા હોય છે, એ રીતે કૃપાળુ દેવે તો એ બારે ભાવનાઓની અંદર એમાં પ્રસંગ સાથે કોઈની વાત લઈ અને એ ભાવના સમજાવી છે. એટલે એવી બાર ભાવના એ નિરંતર એટલા માટે હોય કે પોતે ક્યાંય આડો અવળો ચાલ્યો જતો હોય તો ત્યાંથી ફરી પાછો પોતાના મૂળ માર્ગમાં આવે. મૂળ માર્ગ એનો મોક્ષનો માર્ગ છે, મુક્તિનો માર્ગ છે, એમાં એણે હજી વધારે પુરુષાર્થ કરવાનો છે. હજી જ્યાં સુધી પૂર્ણપણે ચારિત્ર નથી ગ્રહણ કર્યું ત્યાં સુધી એ પરિગ્રહોની સાથે એ રહ્યો છે, એ સંયોગી પદાર્થોની સાથે રહ્યો છે, ત્યારે એને ખાસ જાગૃતિ દાખવીને એ બાર ભાવના નિરંતર ભાવવી જોઈએ, કે જેથી કરીને મૂળ કર્તવ્યને ભૂલી ન જાય, મૂળ માર્ગને ભૂલી ન જાય, અને વધારે ને વધારે એ વૈરાગ્ય પામે અને વિતરાગતા પ્રગટ કરે. એ અર્થે એને બાર ભાવના ભાવવાની છે. વિતરાગતા પ્રગટ કરવા માટે થઈ, અને જેવા વિકલ્પો હોવા જોઈએ એવા વિકલ્પોને પોષણ આ બાર ભાવનામાંથી મળે છે. એટલે એવી ભાવના તો નિરંતર હોય, શ્રાવકને એવી ભાવના નિરંતર હોય. એટલે મહાત્મા પુરુષોએ નિરંતર બારે અનુપ્રેક્ષાઓનું ચિંતન કરવું જોઈએ, અને મહાત્મા પુરુષોએ જે સિદ્ધ થયા છે એમણે આમ જ કર્યું છે. એ મુનિઓ થયા છે, ગણધર થયા છે, બધાએ આમ જ કર્યું હતું, અને એ જ રીતે બધા જ શ્રાવકોએ પણ એ બાર ભાવનાનું નિરંતર ચિંતન કરવું જોઈએ. એ દ્વારા એક શુભ ભાવ પણ રહે છે, એ અશુભમાં જતો નથી અને એવા પાપના બંધ કરતો નથી. એને પાંચમે ગુણસ્થાને છે એટલે બે કસાયનો અભાવ તો થયો જ છે, અનંતાનું બંધી તો હવે રહ્યું નથી, અને આ પ્રકારે બાર ભાવના ભાવે છે. તો પછી એ ભાવના ભાવતા એ પોતે પોતાના સ્વરૂપમાં જ્યારે ચાલ્યો જાય છે તો એને એ વખતે નિજરા થાય છે, સંવર વર્તે છે, અને એમ એના કર્મનો ક્ષય થાય છે. એટલે એવી બાર ભાવના નિરંતર શ્રાવકને હોય છે. હવે એ બાર ભાવના શું છે એને માટે 43 અને 44માં શ્લોકમાં વાત કરી છે. અધ્રુવા શરણે ચૈવ ભવ એકત્વમેવ ચ અન્યત્વમ સુચિતત્વમ સુચિત્વમ ચ થૈવા स्रव संवरौ निर्जराच तथा लोको बोधि दुर्लभ धर्मता द्वादशैता अनुप्रेक्षा भासिता जिन पुंगवः। अध्रुव भावना अर्थात अनित्य भावना, अध्रुव भावना अर्थात अनित्य भावना, अशरण भावना, संसार भावना, एकत्व भावना, अन्यत्व भावना, अशुचित्व भावना, एम ए छ भावना। तेवीज रीते आश्रव संवर निजरा लोक बोधि दुर्लभ अने धर्म आ बीजी छ, आम ए बार भावना जिनेन्द्र भगवाने कही छे। एटले ए अनुप्रेक्षा कहेवामां आवी छे, कार्तिकाय अनुप्रेक्षानी अंदर ए बार भावनाओ द्वारा ज आखू धर्मनु स्वरूप समझावामां आव्युं छे। कार्तिक अनुप्रेक्षामां अनुप्रेक्षा कहो के भावना कहो, ए द्वारा आखू धर्मनु स्वरूप समझावामां आव्युं छे। तो एवी ए बार भावनाओ छे, अनित्य, अशरण, संसार, एकत्व, अन्यत्व, अशुचित्व, आश्रव, संवर, निजरा, लोक बोधि दुर्लभ अने धर्म, आ जिनेन्द्र भगवान द्वारा बार अनुप्रेक्षाओ कहेवामां आवी छे। अहींया 45मां श्लोकमां हवे एक पछी एक वर्णन करता 45मां श्लोकनी अंदर पहली भावनानी वात अहींया करे छे। अध्रुवाणी समस्तानी शरीरादिनी देहिनाम तनाम से अपीम कर्तव्य शोको दुष्कर्म कारणम। प्राणीओना शरीर आदि बधूज नश्वर छे, तेथी उक्त शरीर आदि नो नाश थवा छता पण शोक न करवो जोईए, कारण के शोक पापबंधनु कारण छे। आ रीते वारंवार विचार करवानु नाम अनित्य भावना छे। अहींया अनित्य भावना आपणने कई रीते समझावी छे, जो अहींया कहे छे के प्राणीओना शरीर जीव छे ए संसार अवस्थामां होय के सिद्ध अवस्थामां होय, ज्यारे ए सिद्ध अवस्थामां नथी त्यारे ए संसार अवस्थामां छे। संसार अवस्था अने सिद्ध अवस्थामां सौथी मोटी पहेली कोई वात होय तो ए छे के संसार अवस्थामां छे त्यारे एने संयोग छे, शरीरनो संयोग छे, सिद्ध अवस्थामां कोई संयोगो नथी, कोई प्रकारना बाह्य संयोगो एने एवा शरीर आदिना रहेता नथी, कर्मना संयोगो हवे रह्या नथी, ए पोते पोताना स्वरूपमां पूर्ण शुद्ध स्वरूपमां छे। अहींया छे संसार अवस्थामां छे तो ए शरीर सहित छे, शरीर छे ते संयोगी छे, अनंत काळमां अनंत शरीरो एने प्राप्त कर्या छे, जेटला भव कर्या ए दरेक भवमां एक शरीर एने प्राप्त थयुं, કેટલાક ભવ તો એવા કર્યા છે, કેટલાક નહીં પણ એમ કહીએ કે અનંત ભવ એવા કર્યા છે કે જેમાં એને પોતાનું શરીર પણ મળ્યું ન હતું, એવો તો અનંત કાળ ગયો છે। નિગોદમાં જ્યારે હતો ત્યારે એને પોતાનું કહેવા પૂરતું એક શરીર પણ મળ્યું ન હતું, એવું સૂક્ષ્મ શરીર પણ એને મળ્યું ન હતું। એક શરીરની અંદર, એક શરીરમાં અસંખ્ય આત્માઓ વસે, એક બટેટાની ઝીણી કણીની અંદર એટલું નાનકડું અમથું શરીર, સોયની અણી ઉપર લેવાય એટલું, એની અંદર અસંખ્ય જીવો રહ્યા હોય, આ કોઈ કલ્પનાની વાત નથી। આ વાત જે છે એ કેવડી ગમ્ય વાત છે, જીનેશ્વર ભગવાનની વાણીમાં આવેલી વાત છે, અને હવે સાયન્સ પ્રમાણે જોવા જઈએ તો એવા સૂક્ષ્મજીવોને આપણે માઇક્રોસ્કોપમાં જોઈએ છીએ એટલે આપણને ખ્યાલ આવે છે કે આવા સૂક્ષ્મજીવો હોય છે। મેડિકલ સાયન્સમાં જે અભ્યાસ કર્યો છે બધાને ખ્યાલ હોય છે કે વિબ્રિયો કોલેરી, કોલેરાના જે તંતુ છે એને પાછળ એક પૂંછડી હોય છે અને એ હલતા હોય છે, આમ દેખાય આપણને હલતા માઇક્રોસ્કોપમાં જોઈએ ત્યારે, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં નહીં, સાદા સિમ્પલ માઇક્રોસ્કોપમાં પણ એ દેખાય, એકદમ ખૂબ મૂવમેન્ટ કરતા હોય એવા જીવતા આપણને જોવા મળે। પાણીના એક ટીપાની અંદર હજારો હોય, પાણીના એક ટીપામાં હજારોની સંખ્યામાં એવા હોય ને આપણે માઇક્રોસ્કોપમાં એને જોઈ શકીએ હલતા, અને એને હાઈ પાવરમાં આપણે જોઈએ તો આપણે ચોખ્ખા દેખાય પૂંછડી ખાતે હલતા દેખાય. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં તો વળી વાત જુદી છે, એમાં તો પછી વાયરસની પણ વાત આવે ને બધું ઘણું બધું દેખાય છે. હવે જો આપણને એવી નાનકડી ડિવાઇસ દ્વારા, માઇક્રોસ્કોપ દ્વારા આપણને નરી આંખે પણ જો એ દેખાતા હોય બરાબર, તો પછી કેવળી ભગવાનને જેમણે ઇન્દ્રિયો દ્વારા નથી જોવું અને માત્ર પોતાના આત્મપ્રદેશોથી પ્રત્યક્ષ જ્ઞાન કરવું છે, એમને તો શું ન દેખાય. એટલે એમને તો બધું જ દેખાય છે. એટલે એમને એમને એવા જીવો દેખાય છે, એમને એવા જીવો એમના જ્ઞાનમાં દેખાય છે કે એક નાનકડું અમથું શરીર છે, સોયની અણી ઉપર રાખી શકાય એટલું, અને એની અંદર એવા અસંખ્ય નિગોદના જીવો છે, અને એ જ નિગોદના જીવો બિચારા ખૂબ ખૂબ દુઃખી છે, કેમ કે એમનું આયુષ્ય પણ બહુ ટૂંકું છે. આપણે એક શ્વાસ લઈને છોડીએ, શ્વાસ લઈએ અને પાછો મૂકીએ, એટલા સમયની અંદર તો એ 18 ભવ કરે. એટલે બિચારા જન્મે ને મરે, જન્મે ને મરે, એમાં એને બિચારાને શું કરવા મળે, ક્યાં એને અવકાશ મળે, ને ક્યારે એમાંથી છૂટે, નિગોદમાંથી ક્યારે એ છૂટે. એટલે એ એમાં અનંત કાળ સુધી એ નિગોદમાં રહે છે, નિગોદમાં એ અનંત કાળ સુધી રહે છે. આ શક્કરિયાને, બટાટાને, જે કંઈ બધા કંદમૂળો ને બધું છે ને, ઘણી જગ્યાઓ છે કે જ્યાં નિગોદના જીવો હોય છે. સીધી શિલા ઉપર પણ નિગોદના જીવો છે. એટલે એવા નિગોદના જીવો જે છે એ પણ શરીર સાથે છે, ભલે એમને પોતાનું ઇન્ડિવિજ્યુઅલ શરીર નથી મળ્યું. એટલે અનંત કાળ સુધી એ એવું એને શરીર છે, એ શરીર એ શેર કરે છે બધાની સાથે. અને જ્યારે એ એકેન્દ્રિય છે તો તેને પોતાનું એક શરીર છે, એક શરીર છે. વનસ્પતિ આદિ બધાને આપણે જોઈએ છીએ, એ બધાને પણ પોતાનું એક શરીર છે. ત્રસ થાય છે બે ઇન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય થાય છે, ત્યારે પણ કોઈને કોઈ એક શરીર એને છે, અને જેવી એની પર્યાય છે એ પ્રમાણે એને શરીર મળે છે. અને એ જીવ એમ જ માને છે કે એ શરીર છે એ જ પોતે છે, એવું અનાદિનું એને વસ્યું છે. એટલે એ શરીર બદલે છે, છતાંય એને એમ જ છે કે શરીર છે એ પોતે છે. શરીર બદલે છે એ વાત પણ સાચી છે, કે એમાં એ પાછો પંચેન્દ્રિય સંગ્રહ થયો છે ત્યારે તેને ખ્યાલ પણ છે કે આ શરીર જે છે એ અહીંયા રહી જાય છે અને હું ક્યાંક ચાલ્યો જઉં છું, એટલું એને ખ્યાલમાં આવે છે. એટલે શરીરનો નાશ થાય છે, શરીરને પછી છોડીને ચાલ્યો જાય છે. એટલે એ રીતે જોઈએ તો શરીરનો નાશ થાય છે, એ પૂતગળ પરમાણુઓ શરીરના જે છે એ છૂટા પડી જાય છે, સ્વજનો પછી બાળી નાખે છે શરીરને. પ્રાણીઓમાં તો એ આમ નામે એનો નાશ થઈ જાય છે, પડે પડ્યા પછી જે બધા પૂતગળો છૂટા પડી જાય છે. તો એવા શરીર જે છે એ કંઈ કાયમી ટકવાવાળા નથી, છતાં પણ એવા શરીરથી એને છૂટા પડવાનું થાય છે ત્યારે એને શોક થાય છે. તો એને અહીંયા આચાર્ય ભગવાન કહે છે કે તું એનાથી તદ્દન જુદો છો, તો એવા શરીર તે અનંત લીધા છે, એવા અનંત શરીરો તે અનંતવાર છોડ્યા છે, એ તો નાશવંત વસ્તુ જ છે. એ શરીર તો એ સ્કંધ છે, એ તો પૂતગળોનો સ્કંધ છે, અને સ્કંધમાં જેટલા પરમાણુ રહ્યા છે એ બધા જ પરમાણુ વિખરાઈ જાય છે, એ સ્કંધનો નાશ થાય છે. પૂતગળ તો એમને એમ રહે છે, પણ એમાં રહેલા પૂતગળો છૂટા પડી જાય છે અને એવા સ્કંધનો નાશ થાય છે, અને એમ જ થવાનું છે. એટલે એ બધા પ્રાણીઓના શરીર આદિ શબ્દ અહીંયા મૂકે છે, શરીર આદિ બધું જ નશ્વર છે. એટલે એ સિવાય જે પ્રાણીઓના શરીર નથી એ સિવાય પણ જે સંયોગી પદાર્થો મળ્યા છે, જે ધન લક્ષ્મી મળી છે, જે ધાન્ય મળ્યું છે, જે કપડાં મળ્યા છે, મોટર કોમ્પ્યુટર જે કંઈ બધું મળ્યું છે, એ પણ એવા સ્કંધ છે, એ પણ પૂતગળના સ્કંધ છે. અને સ્કંધ જે છે એ શાશ્વત હોઈ શકે નહીં, પરમાણુ છે તે શાશ્વત છે. સ્કંધનું સ્વરૂપ કેવું છે કે પરમાણુઓ ભેગા થાય અને છૂટા પડે, અને પરમાણુઓનું ભેગા થવું અને છૂટા પડવું એના ઉપર બીજા કોઈનો કાબુ કંટ્રોલ છે નહીં, કોઈ બીજો એને કંઈ કરાવી શકતો નથી. માત્ર ભાવ ભલે કરે, પણ એ પરમાણુઓનું ભેગા થવું અને વિખરાઈ જવું એ એના કારણે છે. એટલે એવું થાય છે. એટલે શરીર અને એ ઉપરાંત આ બધી જે સામગ્રી મળી છે આપણને, આપણી આસપાસમાં સંયોગો રૂપે જે સંયોગી પદાર્થો મળ્યા છે, ધન લક્ષ્મી આદિ, એ બધું નશ્વર છે, એ કોઈ કાંઈ શાશ્વત રહેવાવાળું નથી. એટલે એ ચાલ્યું જાય, એનો નાશ થાય, તો એનો શોક કરવાનો કોઈ અર્થ નથી. અને જો તું છતાં પણ એનો શોક કરીશ, જે નાશવંત વસ્તુ છે એનો જો તું શોક કરીશ, તો આર્ત ધ્યાન થશે અને તને પાપનો બંધ પડશે. તો તને પાપનો બંધ પડશે. અને આ રીતે વારંવાર વિચારવું એ ભાવના છે, એને અનિત્ય ભાવના કહી છે. કે વસ્તુનું સ્વરૂપ જે છે એ આત્મા છે, તે નિત્ય છે, અને એ સિવાય જે કંઈ પૂતગળની બધી રચનાઓ છે એ અનિત્ય છે, એ બધી રચનાઓ, એ બધા સ્કંધ છે એ અનિત્ય છે. અને એવા અનિત્ય પ્રત્યે રાગ કરવો, એવા અનિત્યને માટે થઈ અને પુરુષાર્થ કરવો, જેને એ પોતે પ્રાપ્ત નથી કરી શકતો એને માટે થઈ અને એ પુરુષાર્થ કરવા ધારે છે, તો એ બધો અવળો પુરુષાર્થ છે. એને લીધે થઈને કંઈ પ્રાપ્તિ થવા નથી, કોઈ વસ્તુની પ્રાપ્તિ થવાની નથી, માત્ર પાપનો બંધ પડશે. જેનો સંયોગ છે એનો વિયોગ થવાનો જ છે. શરીર પણ સંયોગી છે તો શરીરનો વિયોગ થવાનો જ છે, શરીરનો વિયોગ થયા વિના રહે નહીં. જે સ્વજનો સંયોગ રૂપે પ્રાપ્ત થયા છે, જે પદાર્થો સંયોગ રૂપે પ્રાપ્ત થયા છે, એ બધાનો વિયોગ થવાનો છે. સંયોગી પદાર્થ છે એ સંયોગને એક કાળની મર્યાદા છે, એને કાળની એટલી સ્થિતિ છે, તો એટલી સ્થિતિ સુધી જ એ સંયોગ રહેશે, પછી એ સંયોગ બદલાવાનો છે, એ નિશ્ચિત વાત છે. તો એવા જે અનિત્ય સંયોગો છે અને અનિત્ય સ્કંધ છે એ બધું નશ્વર છે, એ નાશવંત છે, અને એવા નાશવંતને નાશવંત તરીકે જ લેવું એ જ ડાહ્યા માણસનું કાર્ય છે, એ બુદ્ધિશાળી માણસનું કાર્ય છે. એને બદલે નાશવંતને એ પોતાનું માને અથવા તો એને એ ટકાવી રાખવા માને છે તો એ મૂર્ખ છે, એ મિથ્યા દ્રષ્ટિ છે. અને એવા સંયોગોને લીધે પ્રાપ્ત થયેલા પદાર્થોનો વિયોગ થતા જો એ આર્ત ધ્યાન કરે છે અને ખૂબ શોક થાય છે, એને દુઃખ થાય છે, તો એને પાપનો બંધ પડે છે અને એને કારણે થઈ એને ભવના ભ્રમણ ઘણા વધી જાય છે. માટે એમ એ અનિત્ય ભાવના ભાવવી. અનિત્યની વાત બીજી આગળ લઈએ. ગુરુદેવે પણ બહુ સરસ એક વાક્ય કહ્યું છે કે અનિત્ય તો જીવ જ્યારે જન્મે છે ત્યારથી અનિત્ય એને ફોળામાં લઈ લે છે, અનિત્ય એને ગોદમાં લઈ લે છે. એની માતા તો એને પછી ગોદમાં લે છે, પણ પહેલા તો અનિત્ય એને પોતાની ગોદમાં લઈ લે છે. આ વાક્ય બહુ સરસ છે, માર્મિક વાક્ય છે. એમાં કહેવાનો આશય એ છે કે જીવ અહીંયા આ જન્મ લે છે, બાળક અહીંયા જન્મે છે, એને એની માતા ખોળામાં લે એ પહેલા એ અનિત્યના ખોળામાં જાય છે, અનિત્યની ગોદમાં જાય છે. અનિત્યની ગોદમાં જાય છે એટલે કે એને જે શરીર મળ્યું છે, જે કંઈ સંયોગો મળ્યા છે, એ બધા અનિત્ય છે. એ જન્મે છે ત્યારથી જ બધું અનિત્ય છે, કોઈ નિત્ય વસ્તુ નથી. એ આ પર્યાયમાં આવ્યો છે ત્યારથી જ એને ભલે ખ્યાલ હોય કે ન હોય, પણ ત્યારથી જ એ અનિત્ય છે. એ એક દિવસનો થઈને પણ મૃત્યુ પામી શકે છે, અરે બે ચાર પાંચ શ્વાસ લઈને પણ મૃત્યુ પામે. બધું અનિત્ય છે. નિત્ય શું છે? નિત્ય એનું સ્વરૂપ છે. ભગવાન આત્મા સિવાય બીજું બધું અનિત્ય છે. ભગવાન આત્મા સિવાય બીજું બધું જે દેખીતું દેખાય એ બધું એ અનિત્ય છે. કોઈ નિત્ય રહેવા વાળું નથી, કોઈ રૂપી પદાર્થ એ નિત્ય નથી, કેમ કે એ બધા સ્કંધ છે. એ પૂતગળની રચનાઓ બધી અનિત્ય છે. છ દ્રવ્ય કયા? તે જ નિત્ય છે. બાકી એની જે રચનાઓ, જે સ્કંધ છે, એ બધા અનિત્ય છે. અને એવા અનિત્ય પ્રત્યે શોક કરવો નહીં, એ તો એમ જ થવાનું છે. એ વાતને ભગવાનના જ્ઞાનમાં આવી છે એમ કરીને સ્વીકારી લેવી, એવી અનિત્ય ભાવના વારંવાર ભાવવી. જ્યારે 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 એવા દુઃખના પ્રસંગ આવે, જ્યારે 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 એવો વિયોગ થાય, પદાર્થોનો વિયોગ થાય, સ્વજનોનો વિયોગ થાય, કંઈ પણ બનાવ બને, નુકસાન થાય, ત્યારે ત્યારે હંમેશા એ જ ભાવના ભાવવી કે આ જે હતું એ નિત્ય રહેવાવાળું હતું જ નહીં, એનો કાળ અત્યારે પૂરો થવાનો હતો તો તેમ થયું છે, હવે એને માટે થઈને શોક કરવાનો કોઈ અર્થ નથી. એને બદલે એ અનિત્ય હતું અને મારું સ્વરૂપ જે નિત્ય છે એનો હું વિચાર કરું, એ અનિત્ય તરફથી મારા ઉપયોગને ખસેડી અને હું નિત્ય તરફ જાઉં, જે શાશ્વત રહેવાનું છે એના તરફ જાઉં, એમ અનિત્ય ભાવના હંમેશા ભાવવી. તો આ 45મા શ્લોકની અંદર અનિત્ય ભાવના દર્શાવવામાં આવી છે. જીવ જન્મથી મરણ સુધીમાં કેટલા સંયોગો પ્રાપ્ત કરે છે અને સાથે સાથે કેટલાય પ્રકારના સંયોગી પદાર્થોને પ્રાપ્ત કરે છે, એ બધાનો વિયોગ થાય છે. આ દેખીતું દેખાય છે, છતાં એ જીવને મિથ્યાત્વને કારણે એ અનિત્યનો વિચાર આવતો નથી. એ અનિત્યતાનો જો વિચાર કરે તો જીવ તરત પાછો વળી જાય અને પાછો વળીને નિત્ય તરફ જ જાય. જે નિત્ય છે તે પોતાનું સ્વરૂપ છે એના તરફ સહજ રીતે જાય, પણ એને વિચાર નથી આવતો. ખૂબ વિચાર કરવા જેવી આ વાત છે. અને એનો વિચાર કરતા કરતા આત્મામાં જવાય છે, પાપોનો નાશ થાય છે અને પોતે જે માર્ગમાં જવું છે એ માર્ગમાં સહેરાઈથી જવાય છે, વૈરાગ્ય પ્રગટે છે એને લીધે થઈ, અને આ સંસાર પ્રત્યે એને વૈરાગ્ય દ્રઢ થાય છે. હવે આગળ 46માં શ્લોકમાં બીજી ભાવનાની વાત કરે છે, અહીંયા અસરણની વાત કરે છે કે વ્યાઘ્રના ઘાતકાયસ્ય મૃગશાવસ્ય નિર્જને યથા ન શરણમ જંતો સંસારે ન તથા. જેમ નિર્જન વનમાં મનુષ્યની વસ્તી પણ જ્યાં ન હોય, કોઈ બચાવે નહીં એવા કોઈ હોય નહીં, કોઈ બચાવી શકે એવા કોઈ હોય નહીં, એવા વનની અંદર. અહીંયા સિંહ દ્વારા લખ્યું છે પણ અહીંયા મૂળ ગાથામાં વ્યાઘ્રને લખ્યું છે એટલે આપણે વાઘ સમજવો. એ વાઘ દ્વારા મૃગના બચ્ચાની બચ્ચું જો પકડાયું હોય તો એની રક્ષા કરનાર કોઈ નથી. વાઘ દ્વારા પકડાયેલા મૃગના બચ્ચાની રક્ષા કરનાર કોઈ નથી. મૃગ લીધું હોય તો થોડો કઈ સામનો કરે, કંઈક પણ કરે બચવા માટેનો પ્રયત્ન, પણ હવે પેલું બચ્ચું મૃગનું, એ બચ્ચાને વાઘે જ્યારે પકડી લીધું હોય તો એવા નિર્જન વનમાં એને બચાવનાર, એની રક્ષા કરનાર કોઈ નથી. બિચારું અસહાય છે, પૂરેપૂરી રીતે અસહાય છે. આ વાઘ છે અને પેલું મૃગનું બચ્ચું છે, એને બચાવનાર કોઈ નથી. એવા નિર્જન વનમાં કોણ એની રક્ષા કરે, કોણ એને બચાવે? તેવી રીતે આપત્તિ મરણ આદિ પ્રાપ્ત થતા તેનાથી જીવનું રક્ષણ કરનાર પણ સંસારમાં કોઈ નથી. આ જીવ એકલો આવ્યો છે અને એકલો ચાલ્યો જાય છે, એને કોણ શરણ આપે? એ એમ માનતો હોય કે મારે બધા ઘરમાં બધા સારા છે, મારે લીલી વાડી છે, મારે દીકરાઓ છે, દીકરીઓ છે, જમાઈ છે, બધા છે, પત્ની છે, અથવા તો મારે પતિ છે અને બધા બરાબર સારા છે, દીકરાની વહુ પણ સારી છે અને મારે તો કોઈ ચિંતા નથી, બધા મારું કરે એમ છે, બધા મારી સેવા કરે એમ છે, મને કોઈ તકલીફ પડવા દે નહીં એમ, એમ એ મનમાં લઈને બેઠો હોય, એ બધા મારે માટે શરણ છે એમ જો એ લઈને બેઠો હોય તો એ મૂંડ છે. જ્યારે શરીરમાં આપત્તિ આવે, ઉપાધિ આવે, રોગ આવે, ત્યારે એમાંના કોઈ સ્વજન એને એનાથી મુક્ત કરાવી શકતા નથી. ડોક્ટરનું આખું ફેમિલી હોય, પોતે ડોક્ટર છે, એનો દીકરો ડોક્ટર છે, દીકરાની વહુ પણ ડોક્ટર છે, એનો ભાઈ ડોક્ટર છે, એના બીજા સ્વજનોમાં કેટલાય ડોક્ટર છે, બધા બધી સ્પેશિયાલિટીના ડોક્ટર એને એ આમ એક વાત કહેતાની સાથે બધા આવીને ઉભા રહી જાય, એટલા બધા એની આસપાસમાં ડોક્ટર છે, છતાંય એનું આયુષ્ય પૂરું થતાં એ ગંભીર રોગથી એ મૃત્યુ પામે છે અને કોઈ બચાવી શકતું નથી. એને કેન્સર થાય છે, કોઈ બચાવી નથી શકતું. એની આસપાસમાં કેટલાય ડોક્ટર છે, છતાંય નથી બચાવી શકતું. કોણ બચાવે એને? એનું આયુષ્ય પૂરું થાય છે, આ શરીર સાથે એનો જેટલો રહેવાનો કાળ હતો એ પૂરો થયો, એટલે પછી ગમે તે મેડિકલ પ્રમાણે આપણે કારણ મૂકીએ, શરીરની અંદર જે મૂકવા આવે તે મુકાય. કોઝિસ ઓફ ડેથ ઘણા જ છે, અમે મેડિકલમાં ઘણા જ ભણી ગયા છીએ, અને ઓટોપ્સી કરીને પછી એમાં કારણ શોધીએ, ન મળ્યું હોય ને કારણ તો પછી એને ઓટોપ્સી કરીને કારણ શોધીએ કે આ કઈ રીતે મરી ગયો. પણ ક્યારેય એ વખતે એમ વિચાર નહોતો આવતો, ઓટોપ્સી કરીને કારણ શોધતા હતા કે આ માણસ મરી ગયો તો કઈ રીતે મરી ગયો, એની ઓટોપ્સી કરીએ, એને બોડીને પોસ્ટમોર્ટમ કરીએ અને શોધીએ. પણ ક્યારે કોઈ વખત એવો વિચાર નહોતા કરતા કે પેલો મરી ગયો ને જે ચાલ્યો ગયો એનું શું થયું, એવો કોઈ દિવસ વિકલ્પ નહોતો આવતો. એની પાછળ મળદા ચૂંટતા હતા, અમે પણ હતા એ વખતમાં, યાદ છે જી મને. પણ ક્યારે એ વખતે એવો વિકલ્પ નહોતો આવતો કે જે ચાલ્યો ગયો છે તે કોણ હતો, એ ક્યાંથી આવ્યો હતો અને એનું શું સાચું સ્વરૂપ હતું, એ તો ક્યારે વિચાર કર્યો નહોતો. અને એને પાછળથી બધા કારણો ભલે શોધીએ પણ એને કેમ અહીંયા રાખી ન શકાયો? આ શરીર સાથે જે ચાલ્યો ગયો એને વધારે સમય સુધી કેમ રાખી ન શકાયો? એને લાંબો કાળ સુધી એમાં આ શરીર સાથે રહેવું હતું, છતાં એ કેમ ચાલ્યો ગયો? આ શરીર પોતાના શરીરને જવું કોને છે, બધાને એ શરીર સાથે જ રહેવું છે, એટલું જ નહીં એ શરીરને પાછું સ્વસ્થ રાખવું છે, ફિટ રાખવું છે. રાખી શકતો નથી, છતાં એ મનમાં એમ માને છે કે હું એક્સરસાઇઝ દ્વારા એના લીધે થઈને મારા શરીરને ફિટ રાખું છું, અને મને કોઈ પણ જાતની તકલીફો હોય તો મને તો આ બધા મારા સ્વજનો છે એટલે મને કોઈ આપત્તિ આવવા દેશે નહીં. પણ એ મૂંઢ છે, એના શરીરમાં એટલા જે રોગ આવી ચડે છે ત્યારે કોઈ એને કોઈ સહાય કરી શકતું નથી. એ વેદના એને જ ભોગવવી રહી, અસાતા વેદની કર્મ જે છે એનો ઉદય આવે છે ત્યારે એ ગમે તે હોય, મોટો ગમે તે મોટામાં મોટો ડોક્ટર હોય તો પણ એને જે અસાતા વેદનીય કર્મ ઉદયમાં આવે ત્યારે એ વેદના સહન કરવાની આવે છે. એણે આ દેહમાં કેટલી બધી રોગને કારણે, ઘડપણને કારણે, પ્રતિકૂળતાને કારણે વિટમણાઓ સહેવી પડે છે, દુઃખો સહેવા પડે છે, એમાં કોઈ એને બચાવી શકતું નથી, એમાં કોઈ બચાવી શકતું નથી. એકલો મુસાફરી કરતો હોય અને કંઈક અકસ્માત થાય, કંઈક થાય ત્યારે ગમે તેટલા એની પાસે પૈસા હોય, ગમે તેટલા સ્વજનો હોય, એક ફોન કરતાની સાથે 50 માણસો એના હાજર થઈ જાય એવી એની શક્તિ હોય, પણ કંઈ થઈ શકતું નથી. એનો ફોને થઈ શકતો નથી, એના શરીરમાં જે અંગો કપાઈ ગયા છે, છેદાઈ ગયા છે, એમાંય કંઈ થઈ શકતું નથી. એ ધારતો હતો કે હું સારામાં સારી હોસ્પિટલમાં સારવાર લઈશ, મારી પાસે એટલા સારામાં સારા ઇન્સ્યોરન્સ છે. ઇન્સ્યોરન્સની બહુ આજકાલ બધાને બહુ, અહીંયા ઇન્ડિયામાં પણ હવે ઇન્સ્યોરન્સનું, હેલ્થ ઇન્સ્યોરન્સનું બહુ વધી ગયું છે. અમેરિકામાં તો લોકો ગાંડા છે, હેલ્થ ઇન્સ્યોરન્સ ન હોય તો શું જાણે કે જીવન જ નથી. મૂંઢ છે પ્રભુ, તને ઇન્સ્યોરન્સ બચાવવાનો છે, તારો ઇન્સ્યોરન્સ તને એ વખતે કામ આવવાનો છે. તું એક્સિડન્ટ થાય છે અને તે ધાર્યું હતું કે મને આ જગ્યાએ સારવાર મળે, તું ક્યાંય ફેંકાઈ ગયો છે જંગલમાં, ત્યાંથી ઉપાડીને તને કોઈક એવા નાના સેન્ટરમાં જ્યાં લઈ જાય છે ત્યાં કોઈ પ્રકારની સુવિધા નથી, ત્યાં તારી સારવાર થાય છે. શું કરી શકે તું? કંઈ કરી ન શકતો. શું કરે તું? કંઈ કરી ન શકે. તું બોલ્યા કરે, બૂમો પાડ્યા કરે, મારી પાસે આ ઇન્સ્યોરન્સ છે, આ ઇન્સ્યોરન્સ છે, મારી પાસે $1,000,000 ઇન્સ્યોરન્સ છે, મને બધામાં બધી સારામાં સારી સેવાઓ મળવી જોઈએ. પણ શું બોલીશ? બોલીને તું શું કરવાનો છે? તું ક્યાંય જંગલમાં ફેંકાઈ ગયો છે, એક પ્લેનમાં નીકળ્યો હતો, અકસ્માત થયો કંઈક અને પ્લેન તૂટી પડ્યું, ત્યાં તું જ્યાં ફેંકાઈ ગયો ત્યાં તારો ઇન્સ્યોરન્સ શું કામ આવવાનો છે? એટલે મૂંઢ છે. કોઈ ઇન્સ્યોરન્સ તને કોઈ શરણું આપનારો નથી, તારા પૈસા તને શરણું આપનાર નથી. તને શરણું જો કોઈ પણ મળતું હોય તો તને તારા પુણ્ય જે તું કરીને આવ્યો છે એને કારણે તું એ સ્વાસ્થ્યમાં રહી શક્યો છે. એ વાતને જો તું સ્વીકારે છે તો તારા જ્યાં સુધી પુણ્ય છે ત્યાં સુધી એ શરીર સાથે તું સારી રીતે રહી શકીશ. જ્યારે પાપના ઉદય આવવાના છે એ પણ પૂર્વે તે જ કરેલા છે, તો એ વખતે એ પાપના ઉદય આવશે ત્યારે તને અસાતાનો ઉદય થવાનો 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 ને થવાનો જ છે. અસાતા વેદનીયનો ઉદય આવશે આવશે ને આવશે. અને સામાન્ય રીતે આવું જ બનતું આવ્યું છે. માણસ જન્મે છે તો ભલે એ પુણ્ય લઈને આવ્યો છે તો બધા પુણ્ય ખાઈ જાય છે અને છેવટે અંતે એની પાસે કંઈ રહેતું નથી. પુણ્યનું બેલેન્સ આપણે પૂરું કરીએ છીએ, ગરડા થઈએ છીએ ને ત્યાં સુધીમાં બધા પુણ્ય ખાઈ જઈએ છીએ. જીવન દરમિયાન કેટલા પુણ્ય કર્યા વિચાર કરો. જન્મ્યા ત્યારથી અત્યાર સુધીમાં શું કર્યું? પાપ સિવાય બીજું શું કામ કર્યું? આમ હું કહું છું ને ત્યાં ઘણા લોકો કહે છે, ના રમેશભાઈ અમે તો કંઈ પાપ નથી કર્યું, કોઈ દિવસ ક્યાંય કોઈ રીતે નથી કર્યું. કેમ કે ગુરુદેવના શબ્દો પ્રમાણે હું એમ કહું છું કે આ જીવનમાં આપણે પાપ સિવાય શું કરીએ છીએ. એટલા માટે કે જે ધંધો વ્યવસાય કરીએ છીએ એ બધું પાપ જ છે. એમાં કયો શુભ ભાવ છે? આત્મા તરફનો કોઈ ભાવ નથી. પુણ્યાનુબંધી પુણ્ય હોય એને અમે તો પુણ્ય કહીએ છીએ. બાકીના જે કોઈ પુણ્ય કર્યા હોય, કોઈ પ્રતિષ્ઠાને ખાતર કોઈ દાન આદિ કર્યા હોય કે કોઈક વખત કંઈક દર્શન આદિ કર્યા હોય કે જે કર્યા હોય, એમાં કંઈ બહુ મોટું પુણ્ય થતું નથી. આત્માને લક્ષે, આત્માને લક્ષે જે કંઈ કર્યું છે એ જ સાચા અર્થમાં પુણ્ય છે. એ સિવાય બીજું તો કોઈ પુણ્ય છે નહીં. અત્યાર સુધી આત્માને અર્થે કેટલું કર્યું, જેટલો સમય ગયો એના પ્રમાણે જોઈએ, જેટલા દિવસો ગયા જિંદગીના એમાં એ દિવસનો કેટલામો ભાગ આપણે એવા પુણ્યમાં આપણે ખર્ચ્યો છે એનો વિચાર કરીએ તો ખ્યાલ આવે કે આપણે પુણ્ય તો કંઈ બાંધ્યું જ નથી. તો શું થવાનું છે? પૂર્વના પુણ્ય જે છે એને ખાઈ જઈએ છીએ અને પાપના ઉદયો હજી આવવાના છે. તો મોટે ભાગે એ વૃદ્ધાવસ્થામાં પાપના ઉદયો આવે ત્યારે પછી બીમારીઓ થાય, પછી કે બાયપાસ કરાવીએ અને કોઈ પછી કેન્સર થયું છે અને કીમોથેરાપી લો ને આ કરો ને આર્થરાઇટિસ થાય ને જાત જાતના રોગોનો કોઈ પાર નથી પ્રભુ. હવે એ બધું થાય છે શું છે? એ બધું પાપનો ઉદય છે. પોસ્ટમોર્ટમ કરીને કારણો શોધવા કરતા આ સહેલું જીનેશ્વર ભગવાનની વાણીમાં મોટામાં મોટું કારણ આવ્યું છે કે પ્રભુ હવે તારે એટલો સમય જ એ શરીર સાથે રહેવાનું હતું એટલે તું રહ્યો. મૂકને બધા પોસ્ટમોર્ટમ એને એના ઉપરથી દાખલો લે ને કે પેલો ચાલ્યો ગયો એમ તું પણ ચાલ્યો જવાનો છે. સ્મશાનમાં અનેક વાર જઈ આવ્યો પણ છતાં એને એમ નથી થતું કે મારે પણ અહીંયા આવવાનું છે. એટલે એવી આપત્તિ બધાને આવે છે, બધાને એ જ દશા છે. પછી પાછલી જિંદગીમાં પાપના જ ઉદયો રહ્યા છે અને એવા પાપના ઉદયો એને ભોગવવા જ રહ્યા, એમાં એની ભેગી કરેલી સંપત્તિ સ્વજનો કોઈ એને કામ આવતું નથી. આવી અસરણ ભાવના છે. સંસારમાં જે છે એને કોઈનું શરણું નથી. ચત્તારી મંગલમમાં જે શરણું કહ્યું છે એ શરણા ચાર લેવાના, અને પછી એનાથી સૌથી મોટું જો શરણું પાંચમું જો હોય તો પોતાના સ્વરૂપનું શરણું. ચત્તારી મંગલમમાં જે શરણાની વાત કરી છે ને, ચાર શરણા કઈ ચાર શરણા કઈ છે? અરિહંતનું શરણું, સિદ્ધનું શરણું, સાધુનું શરણું, એટલે ત્રણે આવી ગયા. આમાં આમ જોવા જઈએ તો ચારે આવી ગયા, ગણધર, આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ, એ ચારે ચાર. સાધુ શ્રમણ એનું શરણું, અને ધર્મનું શરણું, એમનાથી પ્રરૂપિત ધર્મ છે એનું શરણું. એવા એ ચાર શરણા કયા છે? ચત્તારી મંગલમની અંદર ચાર મંગલિક કયા છે, ચાર શરણા કયા છે? તો એવા એ ચાર શરણ છે જીવને, એ શરણ છે. અને એનાથી સૌથી મોટું શરણ જો કોઈ કહેવું હોય તો એના પોતાના આત્માનું શરણ છે. એ સિવાય બીજું કોઈ શરણ નથી. એ પોતે અશરણ છે. સંસારમાં બીજું કોઈ શરણ નથી, માત્ર પોતાના સ્વરૂપનું જ શરણ છે. એવા સ્વરૂપના શરણ તરફ લઈ જનારું આ ચત્તારી મંગલમમાં જે ચારની ભાવના કરવામાં આવી છે, ચાર શરણા છે, એનો વિચાર કરવામાં આવે તો પછી પોતે પોતાના શરણને સમજી શકશે. તીર્થંકર ભગવાનના શરણને સમજવા જાય છે તો પછી એને પોતાનું શરણું સમજાશે. સિદ્ધ ભગવાનના સ્વરૂપને સમજે છે, મુનિઓના પુરુષાર્થને સમજે છે, એમ પંચ પરમેષ્ઠીના શરણને સમજવાનું છે. અને એમણે એ જે ઉપદેશ્યું છે, તીર્થંકર ભગવાને જે ઉપદેશ્યું છે એ મુનિઓ દ્વારા, એ પંચ પરમેષ્ઠી એ બધાએ એ જ વાત કરી છે, એ ધર્મ એનું શરણું એને આત્મસાત કરવાનો છે. અને એ આત્મસાત કરતા એને જે પાંચમું શરણું, મુખ્ય શરણું, સર્વોપરી શરણું, એ પોતાના સ્વરૂપનું શરણું છે એનું જ્ઞાન અને ભાન થાય છે. એટલે એ સિવાય બીજું જે કંઈ છે તે બધું કંઈ શરણ કરવા લાયક નથી, અને સાચા અર્થમાં એ કોઈ શરણું આપી શકે એમ નથી, કોઈ એનું દુઃખ દૂર કરનાર નથી. એવી આ અશરણ ભાવના છે, એને કોઈ બચાવી શકે એમ નથી. ઉદાહરણને ફરી યાદ કરીએ, પેલું મૃગનું નાનકડું બચ્ચું અને એને પેલા વાઘે બરાબર પકડ્યું છે, બરાબર પકડેલું છે, હવે એમાંથી એને કોણ બચાવે? એવી રીતે આ જીવ જે છે એને વિભાવ ભાવોએ બરાબર પકડ્યો છે, એને વિભાવ ભાવોએ બરાબરનો પકડ્યો છે કે જેને લીધે થઈ, અને એને સંસારમાંથી, સંસારરૂપી વનમાં એને કોઈ બચાવી શકે એમ નથી, એને દુઃખોમાંથી કોઈ બચાવી શકે એમ નથી. સંસારના દુઃખો છે એમાંથી એને કોઈ બચાવી શકે એમ નથી. માત્ર એનો પોતાનો સ્વભાવ છે એ જ એને બચાવનાર શરણું છે. તો આવી આ અશરણ ભાવના છે. એના પછી અહીંયા 47મા શ્લોકની અંદર આગળ વાત કરે છે, સુખના આભાસની વાત કરે છે. સંસારમાં જે સુખ છે એ સુખનો આભાસ છે. ત્રીજી ભાવનાની વાત કરવી છે, સંસાર ભાવના. સંસાર કેવો છે? સંસાર જે છે દુઃખરૂપ છે. સંસાર સુખરૂપ નથી, સંસાર દુઃખરૂપ છે. અને એ સંસાર દુઃખરૂપ છે એની વાત અહીંયા 47મા શ્લોકમાં કહે છે, યત સુખમ તત સુખાભાસમ યદ્યુત્ક દુઃખમ તત સદા દક્ષા ભવે લોકાઃ સુખ સત્યમ મોક્ષ એવ સાધ્યતા. સંસારમાં જે સુખ છે તે સુખનો આભાસ છે, યથાર્થ સુખ નથી. ઘણી વાર સાંભળ્યું છે ને, એટલે પછી એ એક કાનથી સાંભળીને બીજે કાનથી આપણે કાઢી નાખીએ છીએ. ઘણી વાર આ વાત સાંભળી છે કે સંસારમાં જે સુખ છે તે સાચું સુખ નથી. આ વાત તો કેટલી વાર, હજારો વાર સાંભળી છે, એટલે મોટે ભાગે તો વિચાર જ નથી કરતા. અને કેટલીક વખત તો આમ નામ બોલવા ખાતર આપણે બોલીએ છીએ, પણ ખરેખર એક દિવસ આની પાછળ ખર્ચવા જેવો છે, આખો દિવસ, કે ખરેખર સંસારમાં સુખ છે એ સુખનો આભાસ છે. અને જાતે નક્કી કરવા જેવું છે, જાતે તર્ક દ્વારા નક્કી કરવું જોઈએ. અને સવારથી સાંજ સુધી બેસીને એ નિચોડ ઉપર એ આવે, એ નિર્ણય ઉપર આવે એને કે ના, ખરેખર સંસારમાં સુખ છે એ આભાસ છે. એને ખૂબ એ વાતનો વિચાર કરવા જેવો છે. એવું નહીં કરે ને ત્યાં સુધી એને સંસારનો મોહ જશે નહીં, ત્યાં સુધી એને સંસાર જે છે ને દુઃખરૂપ નહીં ભાસે. અને સંસારમાં સંસારમાં આ બળવાપણું છે ને એવું એને ખ્યાલમાં નહીં આવે, સંસાર છોડવા લાયક છે ને એવું એને ખ્યાલમાં નહીં આવે. એટલે પછી સંસાર રહિત થઈ અને સિદ્ધ દશાને પ્રાપ્ત કરવા માટે એનો પુરુષાર્થ પણ નહીં ઉપડે. બધા પુરુષાર્થ જે થશે ને એ બધા નબળા પુરુષાર્થ થશે, ખૂબ નબળા પુરુષાર્થ થશે. જ્યાં સુધી એને એમ ખ્યાલ નથી આવતો કે આ સાપ છે, ઝેરી છે અને આ સાપ મારા પગ આગળ રહ્યો છે, ત્યાં એ કોઈપણ સમયે એ મારા પગને એ ડંખ મારી શકે એમ છે, તો મારે અહીંયાથી શીઘ્ર નીકળી જવું જોઈએ, એવો જ્યાં સુધી એને ખ્યાલ નહીં આવે ત્યાં સુધી એ ખસવાનો નથી. જો એ સાપને રબરનો સાપ માનીને બેઠો છે, અથવા તો આ તો ભલે ને બધા કહેતા એ સાપ મને કંઈ કરવાનો નથી એમ જો એ લઈને બેઠો છે, તો ત્યાં સુધી એ ખસવાનો નથી. એ બ્રહ્મમાં રહ્યો છે કે મને એ કંઈ કરવાનો નથી, એવા એ જો બ્રહ્મમાં રહ્યો છે તો એ ત્યાંથી ખસવાનો નથી. આવું જ સંસારને વિશે છે કે સંસાર જે છે એ દુઃખરૂપ જ છે, એવું જ્યાં સુધી એને ખ્યાલમાં નહીં આવે ત્યાં સુધી એ સંસારથી ખસવા માટે, સંસાર છોડવા માટે કોઈ પુરુષાર્થ નથી કરવાનો. એટલે આ સંસાર ભાવના છે ને, એ સંસાર ભાવનાને ખૂબ સમજવાની જરૂર છે, એનું ચિંતન ખૂબ કરવા જેવું છે. ભારે ભાવનાનું ચિંતન વારંવાર કરવા જેવું છે. બીજું કંઈ ન કરી શકાતું હોય તો આ સહેલાઈથી થાય એવી વસ્તુ છે. આ કરતા કરતા આગળ વધારશે, આ કરતા કરતા આગળ વધારશે. સંસારમાં સુખ છે એ સુખ નથી, સુખનો આભાસ છે. કેમ સુખનો આભાસ છે? તો કે જે સંસારના સુખો છે એના તરફ આપણે જો વિચાર કરવા બેસીએ તો આપણને ખ્યાલ આવે કે એ સુખો કાયમ રહેતા નથી. સંસારમાં જે સુખો છે એ કાયમ ટકીને રહેતા નથી. એમાં મોટે ભાગે શું છે કે કોઈક વસ્તુની પ્રાપ્તિનું લક્ષ છે, અને એ બાહ્ય સંયોગોની પ્રાપ્તિનું લક્ષ છે કે બાહ્યમાં કોઈક પદાર્થની પ્રાપ્તિનું લક્ષ જે છે, અને એ પ્રાપ્ત થાય છે એટલે પોતાની જાતને સુખી માને છે. એ સંયોગ કે વસ્તુ જે કંઈ છે તે, એને પદાર્થો ભોગવવાનું લક્ષ્ય છે અને એ ભોગવે છે એટલે પોતાને એ સુખી માને છે. એમાં થાય છે તેને પીડા, એ ભોગવે છે ત્યારે થાય છે તો પીડા, છતાં એને એ સુખ માને છે. બીજી વાત કે એ ભોગ ભોગવાઈ ગયા પછીથી એ વસ્તુ એને એટલો આનંદ આપતી નથી, એ વસ્તુ એટલે આનંદ આપતી નથી. ત્રીજી વસ્તુ કે એમાં અપેક્ષા રહેલી છે, પરની અપેક્ષા રહેલી છે. સંસારી સુખમાં પરની અપેક્ષા રહેલી છે, એ સુખ એક સરખું રહેતું નથી અને પરની અપેક્ષા છે, એના વિના એ સુખ હોતું નથી. એક સરખું ના આપે, પહેલું ગુલાબજાંબુ ખાઈએ મજા આવે, બીજું ત્રીજું ચોથું પાંચમું દસ બરાબર છે, પછી તો દુઃખ થાય, અને પછી પચાસમું ખાવું પડે તો મુશ્કેલીનો પાર ન રહે, ખાઈ શકાય નહીં. એટલે એક સરખું સુખ પણ એમાંથી પ્રાપ્ત નથી થતું, એ બધા સુખના આભાસ છે. ખરેખર જોવા જઈએ તો એમાં સુખ જ નથી, એ પરના લક્ષે તમે જે માન્યતા કરી છે, ઊંધી માન્યતા, એ ઊંધી માન્યતા એ વખતે કોઈ કારણસર ત્યારે પોસાય છે એટલે તમે તમારી જાતને સુખી માનો છો, બાકી એમાં સુખની કોઈ વાત છે જ નહીં, એમાં કોઈ સુખની વાત નથી. જેને ઘર નથી અને એને ઘર મળે છે એટલે એ પોતે સુખ માને છે, પછી એ સુખ કેટલા દિવસ રહે છે? થોડો ટાઈમ થાય છે, પછી સુખ રહેતું જ નથી. જો ખરેખર એ સુખ હોય તો પછી કાયમ સુખ તરીકે રહેવું જોઈએ એમ નથી, પછી પાછી તૃષ્ણા થાય છે, મોટું ઘર લેવું છે અને દુઃખી થઈ જાય છે. પોતાના મિત્રએ બીજું મોટું ઘર લીધું છે અને એને નાનું ઘર છે એટલે પત્ની ટોણા માર્યા કરે છે એટલે એ દુઃખી થાય છે, બીજું શું કરે છે? એટલે ભાઈ તું સુખી હતો ને, તું કહેતો હતો ને કે હવે આ ઘરમાં આવ્યા અમે સુખી છીએ અને અમે સુખી થયા ને અહીંયા, અને પાછો આ બે વર્ષ ત્રણ વર્ષ થયા ત્યાં તો તું દુઃખમાં આવી ગયો એટલામાં જ. એટલે સુખના આભાસ છે એ ઘણી રીતે સમજી શકાય એવું છે, યથાર્થ સુખ નથી. પરંતુ જે દુઃખ છે તે વાસ્તવિક છે, જો એ બીજી વાત સાથે લીધી છે. સુખની તો વાત કરી પણ સાથે કહે છે કે દુઃખ છે તે તો વાસ્તવિક જ છે. સંસાર અવસ્થામાં જેટલા જે કંઈ દુઃખો છે તે તો ખરેખર એ પોતે દુઃખી થઈ જ રહ્યો છે. કેમ દુઃખી થઈ રહ્યો છે, કેમ એ વાસ્તવિક કયા છે એને? તો કે એને ઘણી આકુળતા થાય છે, એના આત્મપ્રદેશોનું કંપન થાય છે, એના આત્મપ્રદેશોનું ઘણું કંપન થાય છે. એ વખતે એને દ્વેષ પણ થાય છે, એને ક્રોધ પણ થાય છે, એ ઈર્ષાની આગમાં વળે છે. એટલે જે દુઃખના કારણો જે છે એ તો વાસ્તવિક રીતે ખરેખર એના આત્માને દુઃખ પહોંચાડનારા જ છે. એ બારમાં ને બારમાં જ્યારે રહ્યો છે ત્યારે જે જેવું ઈચ્છે છે એવું નથી થતું એટલે ખૂબ દુઃખી થાય છે. એટલે એ બધા કારણો જે છે એ બધા કારણોમાં જ્યાં સુધી એને સુખની માન્યતા ભરી છે ત્યાં સુધી એ કારણો એને દુઃખી કરનારા થાય છે. એની અપર્યાપ્તિ અથવા તો બીજી રીતે પર્યાપ્તિ થવી એ એને દુઃખનું કારણ થાય છે. એટલે વાસ્તવિક રીતે જે બધા દુઃખના કારણો છે, દુઃખ છે તે તો વાસ્તવિક છે અને સદા રહેનારું છે. સંસારમાં રહે અને દુઃખ ન હોય એવું કેવી રીતે બને? સંસારમાં રહેવું અને દુઃખ ન હોય એમ તો બને જ નહીં. સાચું સુખ મોક્ષમાં જ છે. સાચું સુખ પોતાના મૂળ સ્વભાવમાં પડ્યું છે, પોતે સુખી છે. ભગવાન આત્મા પોતે સુખી છે, પોતે સુખનો સાગર છે, આનંદનો દરિયો છે. એ જ્ઞાન સ્વરૂપ છે, એ અનંત વૈદ્ય સહિત છે, એનામાં એવા ચતુષ્ટય પડ્યા છે, એનો સ્વભાવ છે. એ સુખને બહારથી એને પ્રાપ્ત કરવાની જરૂર નથી, કોઈ બીજાની અપેક્ષા નથી, કોઈ આવે તો એને સુખ થાય એમ નથી. એ મુક્ત થાય છે પોતાના સ્વભાવમાં, એ સ્થિર થાય છે, અને જે એને સુખ થાય છે એ તો પોતાના અંતરમાંથી આવતું સુખ છે, એ અંદરમાં પડેલું સુખ છે, એની એને પ્રાપ્તિ થાય છે. એટલે એ એક સરખી રહે છે, એ એક સરખી રહે છે, એમાં વચ્ચે કોઈ વિઘ્નો પણ આવતા નથી, એમાં ઓછા વધતા પણ થતું નથી. એ સુખનો પ્રવાહ છે, તે એક સરખો રહે છે, ખૂબ સુખ છે. એટલે મોક્ષમાં સાચું સુખ છે. તેથી હે ભવ્યજનો, તેને જ સિદ્ધ કરવું જોઈએ, તેની જ પ્રાપ્તિનો ઉપાય કરવો જોઈએ. એવા સાચા સુખની પ્રાપ્તિના ઉપાય સિવાય બીજું કંઈ કરવા જેવું નથી. આ રીતે સંસારના સ્વરૂપનું ચિંતન કરવું એ સંસાર ભાવના છે. સંસાર ભાવના આ રીતે છે કે સંસારમાં રહેલા જે દુઃખો છે, જે કંઈ વસ્તુ છે જેને એ સુખ માની રહ્યો છે, એના સંબંધી એને વિચાર કરવો કે આ મને કેટલું સુખ આપે છે, મારા આત્મામાં એથી શું ફાયદો. આમ એ વિચાર કરે. આજે કોઈક એને આવી અને એક નવું લેપટોપ આપી જાય, પ્રેઝન્ટ આપી જાય ખુશ થઈને, તો એ સુખી થઈ જાય છે. પછી વિચાર નથી કરતો, એને એમ છે ઓ આપણે ખૂબ સુખી છે, બહુ આનંદ આનંદ આનંદ, બહુ મોંઘામાં મોંઘું સારામાં સારી જાતનું આપણને આપ્યું મળ્યું એમ. પણ એ વિચાર કરે કે ખરેખર એ લેપટોપ એને સુખ આપે છે, શું થાય છે, આત્મામાં કઈ રીતે સુખ થયું, એને જેટલો રાગ હતો એટલું સુખ. પણ ધારો કે એ કોમ્પ્યુટર જે આવ્યું અને એ કોમ્પ્યુટર બગડેલું આવ્યું, ચાલુ કરતાની સાથે પ્રોબ્લેમ સ્ટાર્ટ થયા, તો શું થાય? એક કલાક મહેનત કરે પણ કંઈ થાય નહીં, અને એ કંઈક ને કંઈક કરાવ્યા કરે, આમ કરો તેમ કરો કરાવ્યા કરે, એટલે કે આ તો મારો ટાઈમ બગાડી નાખ્યો, આજે આ નવા કોમ્પ્યુટરે મારો 1.5 કલાક બગાડ્યો, માથું ખવાઈ ગયું, આજે જવા દો કંઈ કામ નહીં થાય. મૂડ બગડી જાય છે ને, બગડી જાય ને મૂડ. એમાં એમ પાછું આવી જાય કે તમને આજે આપવામાં આવ્યું છે ચોરીનું છે એમ કહી દીધું, તો શું થાય? તમને એમ પાછું જો જાણ થઈ કે આ તમને જે આપવામાં આવ્યું આ કોમ્પ્યુટર લેપટોપ એ ચોરીનું છે, કોઈક ત્યાંથી કોઈક ચોરી તમને આપી ગયું છે, અને આમાં શક્યતા છે કે પોલીસ તમારા ઘર સુધી પહોંચી જાય, તો તમારી હાલત કેવી થાય એ લેપટોપને લીધે થઈને? તમે દુઃખી દુઃખી થઈ જાઓ, થાય કે નહીં? એટલે દરેક વખતે આપણે વિચાર કરીએ કે ખરેખર આમાં સુખ છે, તો લાગશે કે ના ના, એમાં મેં માની લીધું છે માટે સુખ છે, મેં માની લીધું છે એટલે મને એવો સુખનો આભાસ છે. ખરેખર જગતના કોઈ પદાર્થો સુખ આપનાર નથી, બધા જ્ઞેય માત્ર છે. એના તરફનો મારો રાગ જે છે, એ રાગને કારણે હું એવા સુખના આભાસમાં રહું છું. બાકી ખરેખર તો સંસારમાં કોઈ વસ્તુ સુખ આપી શકે એવી છે જ નહીં. મારું સ્વરૂપ છે તે જ ત્રણેય કાળ સુખ આપનારું છે, એમ સંસાર ભાવના ભાવવી, એમ સંસાર ભાવના ભાવવી. તો આજે 47મા શ્લોક સુધી આપણે સ્વાધ્યાય રાખીએ છીએ. આપણે આજે 3 અનુપ્રેક્ષાઓનો વિચાર કર્યો. અનુપ્રેક્ષાઓ વિશે તો ઘણો વિસ્તારો થાય, એક એક અનુપ્રેક્ષાને એક એક અનુભાવના ઉપર કલાકોના કલાકો સુધી આપણે વિચાર કરી શકીએ એવી અનુપ્રેક્ષાઓની અંદર તો વાત કરવામાં આવી છે. જુદા જુદા પ્રકારે જુદી જુદી રીતે એનું કારણ, એને શા માટે સમજવી જોઈએ, એ કરવાથી શું ફાયદો થાય, અને ખરેખર તર્ક દ્વારા આપણે એના બધા નિર્ણયો કરીએ, અને એની સાથે આપણે ઉદાહરણો પણ લઈએ, જે ભૂતકાળમાં જે થઈ ગયા છે એ બધાના ઉદાહરણો પણ આપણે લઈએ, સરખાવીએ, અને એ રીતે બધો આખો અનુપ્રેક્ષાનો વિચાર કરીએ, ધર્મની કથાને એની સાથે જોડીને જો વિચાર કરીએ તો ઘણો સમય એમાં ચાલ્યો જાય. પણ આપણે મૂળ વાતને, એના તાત્પર્યને પકડી અને ચિંતન કરવું જોઈએ. તો આજે 3 અનુપ્રેક્ષા સુધી રાખીએ છીએ સ્વાધ્યાય. આજના સ્વાધ્યાય સંબંધી કોઈ પ્રશ્ન હોય તો લઈએ. પ્રશ્ન નથી તો આપણે સુખધામ બોલીને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ. સુખધામ અગર જય જીનેન્દ્ર.